તારીખ 21/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 265 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186.
એમ માનનારા 84ના અવતારના લખવાના છે. આખા જગતમાં આ માન્યતા ચાલે છે. પોતે બીજાનું કાર્ય કરે છે, સારું અથવા ખરાબ. બીજા મારું કરે છે, સારું અથવા ખરાબ, એવી માન્યતા પ્રસિદ્ધપણે જગતમાં લોકોની છે. એ મિથ્યા માન્યતા છે, અનંત જન્મ મરણનું કારણ છે.
ખરાબ કરવાની ભાવના તો બરાબર, જન્મ ખરાબ કરવો હોય તો જન્મ મરણનો કારણ, પણ સારું કરવામાં પણ જન્મ મરણ થાય.
વસ્તુ સ્વરૂપ નથી. જો સારું કરી શકે તો ખરાબ કેમ ન કરી શકે? જે એમ માનશે કે આજે હું સારું કરી શકું છું, બીજાનું ભલું કરી શકું છું, એ જરૂર એમ માને છે કે હું બીજાનું બુરું પણ કરી જ શકું.
ભાવના થઈ
એ બે સાથે જોઈએ છે. સારું કરી શકે અને ખરાબ ન કરી શકે એવું માની ન શકાય. જે કાંઈ પણ કરી શકે છે એ બે બાજુ કરી શકે છે. અને વસ્તુ સ્થિતિ છે નહીં. મૂળ વાત તો એ છે કે વસ્તુનું સ્વરૂપ જ એવું નથી. કોઈ પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં કાંઈ હસ્તક્ષેપ કરી શકે, સચેતન કે અચેતન, એ કોઈ વસ્તુ સ્થિતિ જ નથી જગતમાં. એ કોઈ કરી નથી શકતું. જે થાય છે એ સહેજે થાય છે, ન થાય તો પણ સહેજે થાય. એ સહેજે સહેજે છે. શ્રીમદજીને ઘણા ભાવ આવ્યા હતા, શક્તિ ઘણી લઈને આવ્યા હતા. નાની ઉંમરમાં કેવી કેવી વાતો કરી છે ને, એ પંચ પ્રવર્તાવે એવી શક્તિ હતી. પુણ્યયોગ નહોતો. આયુષ ઓછું લઈને આવેલા એ પ્રકારનો પુણ્યયોગ લઈને નહીં આવેલા. એટલે લગભગ 30 વર્ષ સુધી ધંધામાં ફસાયેલા રહ્યા ગૃહસ્થિમાં. પછી તબિયત એકદમ ખરાબ થઈ, આયુષ પૂરું થયું. કરી સારું કરી શકે તો કરી શકવું જોઈ ગયું. તીર્થંકર અનંતા થયા તો પણ અનંતા જેવો પરિભ્રમણમાં રહ્યા. જેને તીર્થંકરનો ઉપદેશ ન સાંભળ્યો એ તો રખડે, પણ સાંભળ્યો એ રખડે છે. એ વસ્તુ સ્થિતિ જ નથી, એ વસ્તુનું સ્વરૂપ નથી. બીજું કે કાંઈ પણ બીજાનું હું કરી શકું એમ માનનાર બીજાના કાર્ય કરવાની ઉપાધિમાંથી મુક્ત કેવી રીતે થઈ શકે? હું બીજાનું સારું ખરાબ કરી શકું એમ માનનાર બીજાના કાર્ય કરવાની ઉપાધિથી રહિત કેવી રીતે થઈ શકે? અને એ સિદ્ધાંત પ્રમાણે બીજા મારું સારું ભલું કરે એમ સ્વીકાર્યું એ રાગ દ્વેષ વગેરે કેવી રીતે જીવી શકે? ભલું કરનાર પ્રત્યે રાગ કરશે, ગુરુ કરનાર પ્રત્યે દ્વેષ કરશે, કેવી રીતે રહી શકશે? એમ કે મારું ભલું કોઈ ભરું કરશે ને કોઈ મારું ગુરુ કરશે. આ માને આ ભલું કરનારા છે મારું, આ મારું ગુરુ કરનારા છે. એને રાગ દ્વેષ રહિત થવાનો કોઈ અવસર આપતો નથી. એટલે એમ માને તો જગતમાં કોઈની મુક્તિ જ ન થાય, રાગદ્વેષ રહિત જ કોઈ વિતરાગ જ ન થઈ શકે, એ પરિસ્થિતિ આવે. વસ્તુ સ્થિતિ છે જ નહીં, અને એ વસ્તુ સ્થિતિ નથી એમ પરીક્ષા કરીને, વસ્તુના સ્વરૂપને બરાબર લક્ષમાં લઈને, પોતે પણ રાગદ્વેષ રહિત થવું છે આમાં, એટલે આ સિદ્ધાંત અંગીકાર કરવાનો છે. પોતે પણ આ સત્સૃતનો અભ્યાસ કરે છે, શું હેતુથી કરે છે? કે મારે રાગદ્વેષ રહિત થવું છે, નિર્દોષ થવું છે. તો જેને નિર્દોષ થવું છે એને એ તો નક્કી કરવું પડશે કે આ સિદ્ધાંત નિર્દોષતા તરફ લઈ જાય છે કે નિર્દોષતા તરફ નથી લઈ જતો, કે નિર્દોષતા તરફ લઈ જાય છે. હવે એ સિદ્ધાંત નિર્દોષતા તરફ લઈ જાય છે એમાં કેવળ યુક્તિ છે? કોઈ યુક્તિ બનાવીને સિદ્ધાંત રચ્યો છે કે વસ્તુનું સ્વરૂપ છે? નહીંતર તો અંતિમ મતમાં એવી રીતે સિદ્ધાંત આવે છે કે આપણું માન ન વધે માટે બધું ભગવાનને અર્પણ કરો, જે કાંઈ કરો તે ભગવાનને અર્પણ કરો, મેં કાંઈ કર્યું નથી, આપે જ બધું કરાવ્યું છે મારી પાસે, હું કાંઈ કરતો નથી. કેમ એમ તમે વિચારો છો? તો આપણને અભિમાન ન થાય, ભગવાનના ને સમર્પણ કરી દઈએ એટલે આપણને કોઈ કાર્યનું અભિમાન ન થાય, એવી યુક્તિમાં ટકી નહીં શકાય. જ્યારે પોતાની જરૂરિયાત ઊભી થશે ત્યારે કરતા હરતા થયા વિના રહેશે નહીં. જરૂરિયાત એવી ચીજ છે, પોતાને જરૂર લાગશે કે આમ કરવું જ જોઈએ ને આમ થવું જ જોઈએ, ત્યારે કોઈ યુક્તિ ઉપર નહીં ટકી શકે. પણ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ના હશે તો એને ખબર પડશે કે મારી વ્યાપ્તિ, મારું વ્યાપનું, મારી હૈયાતિ, હું ક્યાંય મારા પદાર્થ સિવાય, મારા જ્ઞાન સિવાય, મારા સ્વરૂપ સિવાય ક્યાંય હું વ્યાપી શકતો નથી. પ્રત્યક્ષપણે જ્ઞાનીને પ્રત્યક્ષપણે પોતાની વ્યાપ્તિનો અભાવ જણાય છે, જ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે કે હું ક્યાંય વ્યાપતો નથી, કરું કેવી રીતે? એટલે પરદ્રવ્યનું કર્તૃત્વ નથી એને. અને જ્ઞાન અને પુરુષાર્થ આદિ ગુણોનું પરિણમન થઈ રહ્યું છે એટલે જે થઈ રહ્યું છે એને કરવા ન કરવાની એકે અપેક્ષા લાગુ નથી પડતી. પોતામાં લાગુ નથી પડતી, બીજા પર્યાયને કરવા નહીં કરવાનો સવાલ નથી, પણ તારા પર્યાયને કરવા નહીં કરવાનો સવાલ નથી. જે જ્ઞાન અને પુરુષાર્થ થઈ રહ્યા છે એ તો સ્વયં થઈ જ રહ્યા છે, એને નહીં કરવાની પણ અપેક્ષા નથી ને કરવાની પણ અપેક્ષા નથી. સવાલ એટલો છે કે તને દુઃખ થાય છે એ ચાલતી અવસ્થામાં, જો તને દુઃખ થાય છે તો તારા જ્ઞાન અને પુરુષાર્થ અસ્થાનમાં થઈ રહ્યા છે, અયોગ્ય પ્રકારે થઈ રહ્યા છે, યથાસ્થાન રૂપ એ પરિણમ નથી, એટલી વાત સિદ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે. હવે એ દુઃખ તને લાગતું હોય ને એ દુઃખથી ખસવાનો ભાવ રહેતો હોય સ્વાભાવિકપણે, એ દુઃખ ન જોઈએ કેમ કે સુખ તારો સ્વભાવ છે, તો તું જ્ઞાન અને પુરુષાર્થને યોગ્ય સ્થાન રૂપ કર, આટલી વાત છે. પુરુષાર્થમાં ઉગ્રતા છે, ઉગ્ર કરનો ઉગ્રતા એમાં વગર કે આવી કે જ્ઞાનને પણ યથાસ્થાન રૂપ કર, જેમ કે જ્ઞાનનું સ્વરૂપ જ્ઞાનનો અનુભવ કરવાનો છે. આકુલતા તો પરનો અનુભવ કરવા જાય છે ને કરી શકતો નથી, માટે થાય છે. આકુલતા શું કરવા થાય છે? દુઃખ કે પરનો અનુભવ નહીં કરી શકતો હોવા છતાં પરનો અનુભવ કરતો કરવા જાય છે, પ્રયત્ન કરે છે, પુરુષાર્થને જોડે છે, તેથી દુઃખ થાય છે. એ યોગ્ય સ્થાનમાં પરિણમન છે, પરિણમન કરવું ન કરવું સવાલ નથી, અયોગ્ય સ્થાનમાં દુઃખનું ઉત્પાદક છે, યથાસ્થાનમાં સુખનું ઉત્પાદક છે. સુખ દુઃખના ઉત્પન્નનું આ વિજ્ઞાન છે એને સમજીને ઉપયોગને યોગ્ય સ્થાનમાં લઈ જા, પુરુષાર્થને યોગ્ય સ્થાનમાં લઈ જા. સીધી વાત આટલી છે. હા, એમાં કરી શકે છે, એ પોતાનું સ્વાભાવિક કાર્ય છે, એ કરી શકે છે. જો એનું જ્ઞાન થાય કે આ જ્ઞાન અને આ પુરુષાર્થ અયોગ્ય પ્રકારે પરિણમે છે, તો એવું જ્ઞાન જ એ ભૂલ મટાડે છે. ભૂલ કોણ મટાડે છે? ભૂલનું જ્ઞાન. પાંચ ને ત્રણ આઠ થાય, પાંચ ને ત્રણ આઠ ના બદલે સાત ગણે, ખબર પડે કે આ ભૂલ છે, ભૂલ મટી જાય. ભૂલની ખબર ન પડે ત્યાં સુધી ભૂલ ચાલુ રહે છે. મિથ્યા તે ભૂલ છે, ભૂલની ખબર પડે તો ભૂલ મટે છે. આ સીધી વાત છે, બીજી કોઈ બીજી પ્રક્રિયા નથી. આમ એટલે સાચું જ્ઞાન કરવું, સાચું જ્ઞાન કરવું એવું જે મુખ્યપણે કહેવાય છે. તમે સમજો, જે સ્વરૂપ સમજ્યા વિના પાયનો દુઃખ અનંત. આવું વસ્તુનું સ્વરૂપ છે એ સમજ્યો નથી એટલે અનંત દુઃખ પામ્યો છે. સમજે એટલે દુઃખની નિવૃત્તિ છે. વસ્તુના સ્વરૂપની અણસમજણમાં દુઃખ અનિવાર્યપણે ઉત્પન્ન થવાનું, વસ્તુના સ્વરૂપની સમજણમાં દુઃખનું નિવારણ થશે, સુખનું ઉત્પત્તિ સહજ થશે, કરવી નહીં પડે, સહેજે થશે. એમ છે. એટલું તો ગુરુદેવ શ્રી પ્રવચન કરતા શરૂઆતમાં આવી રીતે ઉદઘાટન કરતા પ્રવચન, કે જેને સુખી થવું હોય તેને માટે આ વાત છે. જેને સુખી થવું હોય એને માટે વાત છે, જેને જૈન થવું હોય એને માટે આ વાત છે. એમ નતા સંપ્રદાયાચક વાત નહીં, વસ્તુના સ્વરૂપથી વાત લેતા. જૈનની વાત આવે તો કે તો વસ્તુનું સ્વરૂપ છે, એ ક્યાં સંપ્રદાયને વાળો છે એમ કે. જેમ ગરબી થઈને એ કરે ઘણા નો કતરઘામ નીકળે છે, એ પરિસ્થિતિ હંમેશ નીકળી જાય. એકનું કાર્ય બીજાના કાર્યને ધક્કો લાગે મારે, બીજાનું કાર્ય ત્રીજાના કાર્યને ધક્કો મારે, ત્રીજાનો ચોથાને ધક્કો મારે, કોઈ છેડો ન આવે. જગતમાં વ્યવસ્થા એમ કોઈ દિવસ બની શકે
નહીં.
એક ખોટી વાત છે, લાગ્યા કરતા નથી એ વાત જ ખોટી છે. કોઈનો ધક્કો કોઈને લાગતો જ નથી. જે બને છે એ સ્વયં બનવા યોગ્ય હોય, જે તે પદાર્થને પર્યાય થવા યોગ્ય હોય તે જ થાય છે. પરિપક્વ કાળે સર્વ પદાર્થો પોતાની પર્યાયથી પાકે છે. કોઈ વહેલું નહીં, કોઈ મોડું નહીં. ન થવા યોગ્ય એવું કાંઈ થતું નથી, થવા યોગ્ય હોય તેવું થયા વિના કાંઈ રહેતું નથી, કોઈ એને અટકાવી શકતું નથી. ઇન્દ્ર નરેન્દ્રજીને આ વસ્તુ સ્થિતિ છે. એટલે સમ્યક જ્ઞાનમાં હંમેશા આ સમાધાન રહે છે સમ્યક જ્ઞાનીને, કે આ આમ કેમ થયું એ પ્રશ્ન નથી એને. એમ જ થશે, થવા યોગ્ય હતું તે જ થયું છે, નહીં થવા યોગ્ય એવું કાંઈ થયું નથી. શું જગતમાં બધા જ પદાર્થો પોતાના સ્વસમયની પર્યાય જ પરિણમે છે, સ્વકાળની પર્યાય જ પરિણમે છે. કોઈ વહેલું મોડું પરિણમન કરે એવું બનતું નથી. તેથી આ પદાર્થમાં આમ કેમ પરિણમન થયું, આ જીવ આમ કેમ પરિણમ્યો, એ પ્રશ્ન અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો પ્રશ્ન છે. સમ્યક જ્ઞાનમાં એનું હંમેશા સમાધાન વર્તે છે. નહીંતર તો એમ કહ્યું કે આ અનુચિત છે, આ ઉચિત છે, પણ એ તો મર્યાદિત વાત છે. પદાર્થની પર્યાય એને નોતી થવાની ને થઈ ગઈ છે એમ નથી, એવી જ યોગ્યતા હતી ને એવી જ થઈ છે. એનું અસમાધાન કરવાનો ખરેખર જ્ઞાનને કારણ નથી. બીજું કે જ્ઞાનને કોઈ નડતું નથી, આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપ આ આત્માને કોઈ નડતું નથી, કોઈ નુકસાન કરતું નથી, કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી, કોઈ લાભ કરતું નથી, લાભ કરી લાભ પહોંચાડી શકતું નથી, આ વસ્તુ સ્થિતિ છે. પછી શા માટે ઉથલ પાથલ કરવું જોઈએ? ઉથલ પાથલ કરવાના ભાવ કરવા જોઈએ, આમ કરી નાખું ને તેમ કરી નાખું, એ 84 અવતારમાં રખડવાના પરિણામ એમ કહે છે. બીજું કાંઈ પણ કરી શકીએ, બીજાનું કાંઈ પણ કરી શકીએ એમ માનનાર 84 અવતારમાં રખડવાના છે. પરિભ્રમણનો જેને ભય હોય એને ગંભીરતાથી વિચારવાનો વિષય છે. જેને પરિભ્રમણનો ભય નથી, હવે આ તો ઘણી વાર સાંભળ્યું છે, આ તો ગુરુદેવ વાતે વાતે કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, એને કોઈ ઉપાય નથી. જેમ પરિભ્રમણ લાંબુ છે એને કોઈ ટૂંકું કરાવી દઈએ એવો પણ કોઈ વસ્તુ સ્થિતિ નથી. એમ નિર્દેશ થાય છે એના ઉપરથી કે પરિભ્રમણ હજી ઘણું લાંબુ છે.
આ દિવસ દરમિયાન તો એવા પરિણામો એનું કરવું એમ કેમ ના કરવું? પછી પાછું જાગૃતિ આવે પાછું તારા હાથની વાત ધ્યાન પહેલાં જાગૃતિ કેમ કરવી એના માટે કાંઈ?
હા, પહેલાં જાગૃતિ એક પોતે વસ્તુના સ્વરૂપ જ્ઞાનમાં ચાલુ રહે, સ્વરૂપ જ્ઞાન ચાલુ રાખે. સ્વરૂપને ભૂલે છે, વસ્તુ સ્થિતિના જ્ઞાનને ભૂલે છે અને પરિણામ કરે છે, પછી સ્મૃતિ થાય છે. જરા એ ઉગ્રતા ઓછી થઈ જાય છે, એવું કાર્ય આમ કરો તેમ કરો એમાં ઉગ્રતા ઓછી થાય છે, પણ એ સ્મૃતિ થાય છે એટલી જ વાત છે. સંતોષ નહી પામ જાગૃતિ પહેલેથી ન હોવી જોઈએ. ચાલતા ચાલતા ખાડામાં પગ પડે અને પગ મચકોડાઈ જાય, પછી ખબર પડે કે આ તો ખાડો હતો એટલે મારો પગ મચકોડાઈ ગયો, તો કંઈ પીડામાં પાછળથી ન થાય, એ તો થઈ ગયું તે થઈ ગયું. એમ કરતા બુદ્ધિ એ પરિણામ અત્યારે આકુલતા થઈ ગઈ, એનો અપરાધનો દંડ તો એ જ વખતે ભોગવો, પછી પાછળથી ખબર પડે કે આ તો ખાડામાં પગ પડ્યો હતો તો શું કામ લાગે? પહેલાં જોવે કે આ ખાડો છે, જરાક તરીને ચાલો, મારો પગ ન પડે તો બચે, પણ પડી ગયા પછી શું કામ લાગે? પછી તો જે પીડા થઈ તે ભોગવી જ રહી એમ છે. ઉદય નિરંતર ચાલુ છે, જ્ઞાન પણ નિરંતર ચાલુ છે. એકલો ઉદય જ ક્યાં નિરંતર ચાલે છે, જ્ઞાન પણ નિરંતર ચાલુ છે. તો હું તો જ્ઞાન સ્વરૂપ છું, પોતાની હયાતી તો જ્ઞાનમાં છે, ઉદયમાં ક્યાં હયાતી છે? ઉદય તો છૂટી જાય છે અને પોતે ઉભો રહી જાય છે, હયાતી તો જ્ઞાનમાં છે. તો જ્ઞાન પણ હયાત છે એમ જ્ઞાનમાં હયાતી રાખે તો પોતાની વ્યાપે વ્યાપકતા કોઈ અન્ય દ્રવ્ય ભાવમાં નહીં ભાસે. બસ આનું નામ ભેદ જ્ઞાન છે. જીવનું પુરુષાર્થ કોઈ અન્ય પદાર્થના કાર્યમાં થતો નથી, થઈ શકતો નથી કે અસર પહોંચતી નથી. નિમિત્ત બની શકતો નથી, બનવા જાય તો નિમિત્ત બની શકે એવું નથી. જ્યારે કાર્ય સંપન્ન થવાનું હોય ત્યારે નિમિત્ત પણ લાગુ પડે છે, પણ એમ વિચારે કે હું નિમિત્ત થઈને આવા કાર્યો કરું, ભલે કરતા થઈને ન કરું પણ નિમિત્ત થઈને તો કરું ને, કરતા થયું, નિમિત્ત ના બાને કરતા થાય, એમ પણ પોતે નિમિત્ત બની શકતો નથી. તો કાર્ય થાય ત્યારે એને નિમિત્તનો ઉપચાર આવે છે, એ કાર્ય થવાનું હોય તો થાય છે, ત્યારે નિમિત્ત વગેરે હોય છે, પણ નિમિત્ત બનવા જાય માટે કાર્ય થાય એવું કઈ નથી, એ વસ્તુ સ્થિતિ નથી. એ તો એનું એ જ થયું, બીજી રીતે પણ આત્માની સામે પડે છે, વસ્તુના સ્વરૂપની સામે પડે છે. સાધક આત્માઓ ધર્માત્માઓ તો પોતાનું હિત સાધતા સાધતા સિદ્ધપુરી તરફ આગળ વધતા જાય છે. કોઈ માને કોઈ ન માને, કોઈ વિરોધ કરે ન કરે, એમને તો જ્ઞાન છે કે અમારું તો કોઈ બગાડી શકતા નથી, એટલું નિર્ભય છે અને નિશંક છે. પોતે નિર્ભય અને નિશંક છે કે અમારું તો કોઈ ખરાબ કરી શકતા નથી, અમારું કોઈ બગાડી શકતા નથી. જે કરે છે પોતાના પરિણામ બગાડે છે, પોતાના બગાડે તો પોતાના એના પ્રત્યે કરુણા આવે છે. જ્ઞાની ત્યારે જો બિચારા ગુરુથી દુઃખી થવા બાજુ જઈ રહ્યા છે, દુઃખની ખીણમાં ધકેલાઈ જશે. કેટલું દુઃખ પામશે એનું ચિત્ર જ્ઞાનીના જ્ઞાનમાં છે, એટલે વિશેષ કરુણા છૂટે છે એમને. એને બિચારાને ભાન નથી કે અમે કેટલા દુઃખી થશું, એટલે એ દુઃખના રસ્તે દોડ્યા જાય છે. એનો કોઈ ઉપાય નથી જગતમાં, એને એમ કરતા મટાડી શકાય એ પણ કોઈનો અધિકાર નથી. રાગ છે એટલે કરુણા આવે છે, થોડો રાગ રહી ગયો છે તો કરુણા ઉપજે છે, ત્યારે એ બિચારા દુઃખી થશે. એટલું પર તરફ ઉપયોગ જાય છે, બાકી એનામાં ફેરફાર કરવાનો જ્ઞાની પોતાનો અધિકાર સમજતા નથી. આમ
નાની કરુણા થી ઉપદેશ આપે, પણ જે જીલવા વાળા છે મને કીધું, અમને જ કીધું, અમને જ કીધું, આ જો અમારું લેવા અમે નાની કરુણા થી ઉપદેશ આપે. હવે જ્યાં નિમિત્તની ખરાબ કરે તો હવે અમારી સામે જ અટકે છે,
એને જેમ માનવું હોય એમ માને, પોતે પોતાના રસ્તે ચાલ્યો જાય, બીજાને જેમ કલ્પના કરવી એમ કરે, એની ચિંતા પોતે શું કરવા કરે, એને જેમ કલ્પના કરવી હોય એવું કરે. પોતે પોતાના સીધા રસ્તે સાચા રસ્તે ચાલ્યો જાય, પછી જેને ઠીક જાણવું હોય એ ઠીક જાણે, અધિક અઠીક જાણવું હોય તે અઠીક જાણે,
તો
એમના રસ્તે ચાલ્યા જાય છે. એ કઈ બીજાના માટે ઉપદેશ નથી આપતા, બીજાના માટે ઉપદેશ આપે છે. દુકાન માંડનાર પોતાના ભરણ પોષણ માટે દુકાન માંડે છે, ખરીદનાર ગ્રાહક પોતાની અનુકૂળતા ખરીદવા આવે છે. પ્રેમ કે આ આ એરિયામાં અમે દુકાન કરી એનું કારણ કે આ બાજુના લોકોને સગવડ રહીએ, સાચી વાત છે. ભરબજારમાં દુકાન મળતી હોય તો કાંઈ સગવડ દેવા જાય, પણ ભરબજારમાં દુકાન લેવાની જે આપણને જગ્યા નથી. તો હાલો આપણે સરદારનગરમાં અને વિદ્યાનગરમાં દુકાન માંડીએ, કેમ કે ત્યાંના લોકોને સગવડ મળે. સાચી વાત છે, સગવડ બીજાની સગવડ માટે દુકાન કરે છે પોતાને, અને ગ્રાહક ખરીદવા જાય છે તો કંઈ ઓલાનું ભરણ પોષણ ચાલે માટે ખરીદવા જાય છે, અને જાય એક બે પૈસાનો ફાયદો થાય ત્યાંથી ખરીદવા. એમ જ્ઞાની ઉપદેશ આપે છે તો પોતાના કારણે આપે છે, અને ઉપદેશ સાંભળવા જાય છે પોતાની ગરજથી સાંભળવા જાય છે. સાંભળવાની ગરજ હોય સાંભળે, ન સાંભળવાની ન ગરજ ન સાંભળે. કોઈને પરાણે નહીં કે જ્ઞાની કે કેમ તમે સાંભળતા નથી, બેસો સાંભળવા એવું કે નહીં જ્ઞાની. કોઈ એટલે એ બધી કલ્પના છે. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, સ્વરૂપે કરીને આત્મા એકલો એટલે એકાંતે સમ્યક એકાંતે જ્ઞાતા દ્રષ્ટા છે. અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું તે તેનો સ્વાભાવિક ધર્મ છે. એ ધર્મનું ઉલ્લંઘન કરીને કરતા થાય તો એનો પોતાનો અપરાધ છે. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, તેનું જ કાર્ય હું કરી શકું તેમ નમાયનું અને પરવસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ. અહીંથી ચાલુ જેણે એમ માન્યું કે હું પરવસ્તુનું કાર્ય કરી શકું છું, જ્ઞાતા દ્રષ્ટા હું મારું જ્ઞાન દર્શનનું કાર્ય ન કરી શકું એમ માની એની જાગૃતિ દબાઈ ગઈ, એની સ્વતંત્રતા દબાઈ ગઈ, એનો સ્વભાવ દબાઈ ગયો, એનું સુખ દબાઈ ગયું, એ દુઃખી થઈ ગયો. એની ચૈતન્યની જાગૃતિ દબાઈ જાય છે એટલે કે એનું જ્ઞાન બિડાઈ જશે અને એ જ્ઞાન એટલું બધું બિડાઈ જશે કે જળ જેવો થઈ જશે. મનુષ્યમાં પણ ઓછી બુદ્ધિ વાળા હોય, જલ્દી ન સમજતા હોય તો હું કે છે આવ જળ જેવો છે. કેટલી વાર કહીએ છીએ, કેટલું સમજાવીએ છીએ પણ એને કઈ સમજણ આવતી નથી. જળ જેવો કહે છે કે નહીં? એમ જેને પોતાના જ્ઞાતા દ્રષ્ટાપણાની સાવધાની ન કરી, પર પદાર્થના કાર્યો કરવામાં જેને સાવધાની ને જાગૃતિ રાખી, બહુ ધ્યાન રાખ, બધું સરખું રહીએ ને કઈ નુકસાન ન થાય એનું બહુ ધ્યાન રાખવું. ગુરુ એવું કે છે કે એ જળ થઈ જશે, જળ જેવો છે ને જળ થઈ જશે, જળની સાવધાનીમાં જળ વધ થઈ જશે. એ અપેક્ષા એ કે જળ છે એમ કહેવાય છે, ચૈતન્ય હોવા છતાં તે જળ છે. હવે જળ કયો માટે વસ્તુ સ્થિતિ જે છે એ રહે છે. આથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જળ દ્રવ થઈ જાય છે. એનું જ્ઞાન અજ્ઞાનપણાને પામે છે અથવા ઘણું બીડાઈ જાય છે, અબરાઈ જાય છે, એટલે એને જળ છે એમ કહેવાય છે. પણ તેથી કાંઈ દ્રવ ચૈતન્ય છે એ મટીને જળ થઈ જાય છે એમ કહેવા માંગતા નથી. આ સ્પષ્ટીકરણ કરે છે કેમ કે શબ્દ પ્રયોગથી કહેવા ધારેલો હેતુ નહીં સમજીને કોઈ આખી વસ્તુ સ્થિતિને બદલીને સમજે છે, એ પ્રમાણે તો વસ્તુ સ્થિતિ નથી. એ વાત અહીંયા નથી. અહીં તો એમ કે છે કે તાર તું જળ જળ છે એમ કીધું, અજ્ઞાનને જોઈને એમ કહ્યું કે આ જળ છે, તો કઈ એનું દ્રવ જળ થઈ ગયું એમ નથી કહેવું, બસ એટલી વાત છે. એવા ઘણા શબ્દ પ્રયોગ છે કે જે વસ્તુના સ્વરૂપને ઉલ્લંઘન કરીને કથન દેખાતું હોય તો સાચે સાચું એમ ન માની લેવું કે આ વસ્તુનું ચેતન ચેતન રહે છે, જળ જળ રહે છે. પણ ચેતનની જાગૃતિ દબાઈ જાય છે એવું કહેવા ધારે છે એમ કહીને એને જળ કહેવું છે. કે પોતાના સુખ માટે પોતે સાવધાન નથી રહી શકતો, પોતાના સુખ માટે પોતે જાગૃત નથી રહી શકતો, તો એને એમ કહ્યું કે આ જળ છે. જેમ જળને સુખ દુઃખની ખબર નથી, એમ અજ્ઞાન આત્મામાં એને સુખ દુઃખ કેમ થાય એની ખબર નથી, એટલે હાથે કરીને દુઃખી થાય એવું કરે છે. કહે છે ખાવ જળ છે, પણ એથી કે એનો આત્મા જળ થઈ ગયો. હા, એટલે જળ કે છે કે સાચા સુખની ખબર નથી. દુઃખ દુઃખ થાય એવો ઉપાય પોતે જ પોતાના હાથે કરે છે, એટલે તો જળ કે છે કે આ જળ લાગે છે. જેને જ્ઞાન હોય, બુદ્ધિ હોય, મતિ હોય એવું કરે કોઈ, પોતે દુઃખી થાય એવું કોઈ કરે એવું તો ન કરે. શું વિષય બહુ સ્પષ્ટ છે. કોઈ અસ્પષ્ટ વિષય હોય તો માણસ ભૂલ કરે. આ તો બહુ સ્પષ્ટ વિષય છે, એમાં ભૂલ કરે છે તો પોતે કોણ, પોતે જ ભૂલ કરે તો એને કોણ રોકે, એને કોઈ રોકે નથી. એટલે આ ચૈતન્ય આત્માને પણ જળ કહેવાય છે. તેથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ભૂતિને જળ દ્રવ થઈ જાય છે. જો આત્મા જળ થઈ જતો હોય તો અજ્ઞાની પણ જો ખરેખર જળ થઈ જતો હોય તો તું સમજ અને તું આત્માને સમજવી વાસ્તવિક જળ થઈ જાય છે એમ કહેવાનો અભિપ્રાય નથી. એટલે તું સમજ, તું આત્માને ઓળખ એમ સંબોધી પણ ન શકાય. એટલે તો કેટલાક આચાર્યોએ એવી પણ રચના કરી છે કે કોને ઉપદેશ આપવો છે. ઉપદેશ આપવાથી બીજાને ઉપદેશ લાગે છે કે ભલું થાય છે, એ વસ્તુ સ્થિતિ નથી. મારે ઉપદેશ આપીને શું કરવું? એટલે પોતાને ઉપદેશ આપવાનો જે વિકલ્પ છે એને સમાવી દે છે. વસ્તુ સ્થિતિ જોઈને, વસ્તુનું સ્વરૂપ જોઈને વાણી મૌનપણાને ભજે છે. મૌન થયા છે મુનિ, એનું કારણ એ છે. મૌન પાળવાનું જે આવે છે ને, મુનિ તો મૌન રહે કેમ કે એને એને મૌનપણે રહેવું એ જ વસ્તુનું સ્વરૂપ યોગ્ય લાગે છે. સિદ્ધ પરમાત્મા મૌન છે કે નહીતર વધુમાં વધુ મારી સિદ્ધ પરમાત્માને હોવી જોઈએ. ઉત્કૃષ્ટ દશા એ છે, પણ ત્યાં વાણીનો યોગ જ નથી. એ એમ બતાવે છે કે ઉપદેશ રૂપી કાર્ય છે, તેથી કોઈ બીજાને ઉપદેશ કરી દેવો જઈ શકાય છે અને એને ઉપદેશ આપીને ભલું કરી શકાય છે. એ વસ્તુ સ્થિતિ નથી. કોને કહેવું અમારે? એ તો ઉન્મત વત, અમારી ઉન્મત જેવી દશા થાય છે ત્યારે અમે બોલી દઈએ છીએ આમ કરો તેમ કરો, બાકી એનો કઈ અર્થ જ નથી. એમ કે ઉપદેશ દેવાનો કોઈ અર્થ નથી, ઉપદેશ દેવો સાર્થક નથી એમ કે છે, નિરર્થક છે. સુગાનીજી એમના દેવાઈને આ વિષય ઉપર પત્ર લખ્યો છે. જગતમાં તો માન્યતા છે કે બીજાને સુધારવા માટે સમાજ સુધારકો છે, સંતો છે, જ્ઞાનીઓ છે, ગુરુઓ છે, જગતમાં આ બધું છે. તો બીજાના ચારિત્ર નિર્માણ કરવા માટે ઉપદેશ હોઈ શકે કે નહીં, એના ઉપર તો ચર્ચા કરી કે જે સાચા ગુરુ છે ભલે ઉપદેશ આપતા હોય તો પણ આ સિદ્ધાંત માન્ય રાખીને ઉપદેશ આપે છે કે બીજાના ચારિત્ર નિર્માણમાં હું કાંઈ કરી શકતો નથી. બહુ ચર્ચા કરી છે આ બાબત. એ વાત જૈન દર્શન સિવાય ક્યાંય નથી. ઉપદેશ આપે અને ઉપદેશ આપે એમાં એમ કહે કે અમારા ઉપદેશથી અમે કોઈનું ભલું કરીએ છીએ એ વાત માનીને અમે ઉપદેશ આપતા નથી. ઉપદેશ આપતી વખતે ઉપદેશમાં એ વાત કરતા હોય એ વાત છે. શું કરવા ઉપદેશ આપે છે? એ પોતાને રાગ થાય છે, વાણીનો યોગ હોય છે, વાણી વાણીના કારણે, રાગ રાગના કારણે, જ્ઞાતા દ્રષ્ટાપણ જ્ઞાતા દ્રષ્ટાપણાને કારણે, એક સાથે ત્રણ ક્રિયા છે અને બધી સ્વતંત્ર. જે જ્ઞાની ઉપદેશ દેતા દેખાય છે એ જ્ઞાતા દ્રષ્ટાપણે સ્વતંત્ર રહે છે પોતાના પુરુષાર્થથી. જેટલી પુરુષાર્થની કમી છે એટલો ઉપદેશ દેવાનો રાગ ઉત્પન્ન થઈ આવે છે. રાગ થાય છે માટે વાણી થાય છે એવી વાણી પરતંત્ર નથી. રાગ સ્વતંત્ર થાય છે, વાણી સ્વતંત્ર થાય. વાણી જે નીકળવાની હોય છે એના કરતા હતા જ્ઞાની નથી. અને એ ત્રણેય પર્યાયો થાય છે માટે કોઈને ઉપદેશ લાગે છે એમ પણ નથી. નાનીનો ઉપદેશ નિષ્ફળ ન જાય પણ એ તો કોઈ પાત્ર છે એમ બતાવવું છે એટલી વાત છે. બધાને ક્યાં લાગે છે? લાગે છે એને, લાગે છે ને બીજાને લાગતો નથી એમ બતાવે છે કે લાગે છે એને સ્વતંત્ર નથી લાગતો એને પણ પરતંત્ર હોય તો બધાને લાગી જવું જોઈએ એવું પણ બનતું નથી. એવી વસ્તુની સ્વતંત્રતા છે. એ તો ઘણી વાર કહીએ છીએ કે આબા રૂપા રાજા થી રંગ બધા આત્મા પ્રભુ છે. આ તો ઘણી વાર કહીએ છીએ કે જગત ના બધા આત્મા પ્રભુ છે. આ વિષય ઉપર તો ગુરુને મેં બહુ ભાવથી આવતો પરિણમ તો એ આનંદ ઘનજીના પદને દોડાવતા કે પ્રભુ તું જાણ રીતે એ પરમેશ્વર આપની જાણવાની રીતિ જ આવી છે કે બધાને તમે પરમેશ્વર જ જાણો છો, બધાને તમે પ્રભુ જ જાણો છો. પ્રભુ તું જાણ રીતિ સૌ જગતી નિજ સત્તા એ સૌને પ્રેખતા. એની સત્તા પરમેશ્વર પદે બિરાજમાન છે. એક એક આત્મા સર્વ આત્માઓ પરમેશ્વર પદે બિરાજમાન છે. આ અમારી નજર છે. માથાનો વાગનાર હોય પરમેશ્વર પદે બિરાજમાન છે. જગતની દ્રષ્ટિ આ વિશાળ દ્રષ્ટિ છે. વિશાળ બુદ્ધિ
વિશાળ બુદ્ધિ
વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સ્વીકારવાની બુદ્ધિ વિશાળ બુદ્ધિ કહે છે. બધા આત્માઓ પરમેશ્વર છે એટલી બુદ્ધિમાં વિશાળતા જોઈએ આ સ્વીકારવા માટે. સર્વ આત્માઓ પરમેશ્વર
પકડાયેલી
મધ્યસ્થ ન કોઈ રાગ નો વિષય છે ન કોઈ દ્વેષ નો વિષય છે. ગુરુદેવને તો આ બધા છાપા વાળા તો કાઢે છે. દિગંબર વાળા મહાસભા વાળા તો બહુ અવિવેક થી લખાણ લખે તો પણ ગુરુદેવ તો પ્રભુ જ કે અરે ભગવાન તું ક્યાં ભૂલ્યો, શું કે અરે ભગવાન તું ક્યાં ભૂલ્યો, અરે પ્રભુ તને આ શું સૂજે છે કે તારું અહીં શું કરે છો ને. એને ભગવાનને પ્રભુની નજરે જ જોવે છે. એની વર્તમાન ભૂલને ગૌણ રાખે છે. ભૂલનું જ્ઞાન નથી થતું એમ. કેવી ભૂલ કરે છે, કેવી ભયંકર ભૂલ કરે છે બધું જ્ઞાન થાય છે પણ એને ગૌણ રાખીને એના પ્રત્યે કરુણા કરે છે. અરે આ શું કરે છે. બાકી છે એ પરમાત્મા, એ વાત મુખ્ય છે. પરમેશ્વર પદે બિરાજમાન છે એનો આત્મા, એમાં કોઈ બીજો ફેર નથી. ભવિ ન ભવિ બધા કે આ બધા અથવા આ ભવિ છે. ભવ્યત્વ અને અભવ્યત્વ એને તો પારિણામિક ભાવે લીધા છે તો પણ એ શુદ્ધ પારિણામિક નથી, અશુદ્ધ પારિણામિક છે. અને પર્યાય પ્રધાનતાથી એનું પારિણામિક પણ છે. દ્રવ્યની પ્રધાનતાથી પારિણામિક પણ નથી એનું. દ્રવ્યની પ્રધાનથી તો દરેક આત્મા શુદ્ધ પારિણામિક ભાવે, શુદ્ધ પારિણામિક ભાવે કોઈ આત્મા નથી. પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પ્રત્યેક આત્મા શુદ્ધ પારિણામિક ભાવે રહેલા છે. જે ભવ્યત્વ ને અભવ્ય છે એ તો અશુદ્ધ નહીં નો વિષય છે, શુદ્ધ નહીં નો વિષય નથી. ભલે પારિણામિક ભાવે છે તો એ શુદ્ધ નહીં નો વિષય નથી, કેમ કે એ પોતે જ અશુદ્ધ પારિણામિક ભાવ છે. શું કહે છે કે આ તો ઘણી વાર કહીએ છીએ કે આબાળ ગોપાળ રાજાથી રંગ બધા આત્મા પ્રભુ છે. પાછી પોતાને ખબર છે કે અમે કહીએ છીએ એનાથી ઘણાને દુઃખ લાગે છે, બધાને સારું નથી લાગતું, દુઃખ લાગે છે ત્યારે વિરોધ કરે છે ને,
વિરોધ કરે છે.
કોઈને વ્યક્તિગત દુઃખ પહોંચાડવાનો અમારો અભિપ્રાય
નથી.
શું કહીએ, સત્યને સ્થાપતા અસત્યને સ્થાપવું પડે છે. સત્યનું સ્થાપન કરતા કોઈને દુઃખ લાગે તો અમે ક્ષમા માંગી લઈએ છીએ, માફ કરજો, સત્ય તો વસ્તુ આમ જ છે, એને કોઈ અમે બીજી રીતે કેમ કહીએ, માફી માંગી લે છે કે અનુચિત નથી, એ ઉચિત છે. પણ છતાં કોઈને દુઃખ લાગે તો એમાં દુઃખ પહોંચાડવાનો અભિપ્રાય હોય તો
વિતરાગ જ હોય, સંગાઈ ન હોય,
બરાબર, એ મધ્યસ્થતા છે. સત્યને સત્ય કહેવું, અસત્યને અસત્ય કહેવું, એ મધ્યસ્થતા છે, એ સાચી મધ્યસ્થતા. અસત્યને સત્ય કહેવું એ તો અસત્યનો પક્ષ કર્યો કહેવાય, અસત્યને સત્ય કહેવું અથવા અસત્ય નથી એમ કહેવું એ સત્ય અસત્યનો પક્ષ કર્યો. દુઃખ ન લગાડવું તો મુસલમાન ને શું કરવા દુઃખ લગાડવું, એ ક્યાં જ મારી બકરી છે તો એને શું કરવા દુઃખ લગાડવું, એ પરિસ્થિતિ આવી ઊભી છે. અભિપ્રાય નથી, માટે ક્ષમાની યાતના તો સાથે સાથે કરવામાં આવે છે, એમ છે. આબા ગોપાળ રાજા રંગ બધા આત્મા પ્રભુ છે, બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે, બધા પ્રભુ છે, બધા જ પરિપૂર્ણ ભગવાન છે, એ નજરથી જોઈએ છે. બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છે, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી સંપન્ન છે બધા જ આત્માઓ, કોઈનામાં એક ગુણ ઓછો છે એવો કોઈ આત્મા નથી, બધા જ સરખા છે, કોઈ ઓછા વધતા નથી, બધાનું મૂળ સ્વરૂપ તો એક સરખું છે, એક જાતિના પદાર્થ છે, એની જાત એક છે, જાતિથી ઓળખવાની વાત છે, વર્તમાન અવસ્થાથી ઓળખવાની વાત નથી, મૂળ જાતિથી ઓળખવાની વાત છે. બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છે પણ તેનું ભાન ન કરે, તેને ઓળખે નહીં અને જડના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા સમજે નહીં અને બીજા પદાર્થના કાર્યને પણ પોતાનું કરવા યોગ્ય કર્તવ્ય માને, જડના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, આ દેહ દેહ હું છું અને આ ઉદયના સંયોગો પ્રાપ્ત છે બધા મારા છે, એ જળના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, તેની દ્રષ્ટિમાં તેને જળ જ ભાસે છે, પોતાનો ચૈતન્ય આત્મા એને ભાસતો નથી, પોતે જળ સ્વરૂપે છે, દેહાદી સ્વરૂપે છે એવું તેને ભાસે છે, માટે એને જળ કયો છે. જળ શુક્રમાં કયો, કઈ કશાય એવો છે જળ કહેવા માટે એમ નથી, પણ એ પોતાને જળ સ્વરૂપે પોતાને ભાસી રહ્યો છે એટલે એમ કે છે કે આ જળ છે. જળ થયું તો નથી પણ પોતે માની બેસે છે, શરીરમાં દુખાવો થયો તો મને થયો, શરીર દુબળો થયું તો હું દુબળો થઈ ગયો, શરીર તંદુરસ્ત થઈ ગયું જાડું થયું તો હું જાડો થઈ ગયો, શરીરની શક્તિ વધી તો મારી શક્તિ વધે એમ માને છે. એને તો પોતે જ જળ રૂપે ભાસે છે, એને એમ કહે છે કે આજે પોતે જળ રૂપે જેને ભાસી રહ્યો છે એ જળ છે. હવે એ જળ થઈ ગયો છે, જળ થઈ ગયો છે એટલે કાંઈ સમજે નહીં, સમજી નહીં શકે. જેમ જળ નથી સમજી શકતું એમ એ સાચી વાત વસ્તુનું સ્વરૂપ સમજી શકતો નથી, માટે એને જળ કહી ગયો છે. જળ તરફ ના વરણ વાળો ભાવ છે માટે તેને જળ કહ્યો છે, અને એવો સ્વભાવ નથી છતાં એવો ભાવ કરે છે. ત્યાં વિકારી પર્યાયની જળની અવસ્થા એમ કેવું છે, ચૈતન્યની અવસ્થા હોવા છતાં એમ કે એ રૂપ પોતાને સ્વીકારે છે, એ રૂપ પોતાને માનીને ચાલે છે, કાર્ય કરે છે. 205 જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે, 66 વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી. ત્રણ વાત લીધી છે. પહેલી વાત સ્વભાવને સ્થાપીને, અસ્થિને સ્થાપીને પછી નાસ્તી એ વાત કરે છે. જ્ઞાન છે આત્માનો સ્વભાવ છે, જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે. એવું જ્ઞાન સ્વભાવી આત્માનમાં કાળનો ભેદ નથી, સર્વકાળે પોતે જ્ઞાન સ્વરૂપે છે. અનંતકાળ પહેલા પોતે જ્ઞાન સ્વરૂપે, અનંતકાળ પછી જ્ઞાન આત્માની હૈયાતી તો કે જ્ઞાન સ્વરૂપે છે. કોઈ કાળનો ભેદ એને લાગુ પડતો નથી. કોઈ કાળે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમાં શું ફરક પડવાનો, કે ત્રણેય કાળે આત્મા જ્ઞાન સ્વરૂપે છે એમાં કોઈ કાળ નો ભેદ લાગુ પડતો નથી, કોઈ કાળની એના ઉપર અસર નથી. બીજું કે જ્ઞાન ને વજન નથી, વજન છે હળવાપણો ભારેપણો, એ સ્પર્શ ગુણની પર્યાય છે. આત્માને સ્પર્શ નામનો ગુણ નથી, તેથી સ્પર્શ ગુણની કોઈ પર્યાય આત્માને નથી. વજન નથી, હળવાપણો નથી, ઠંડાપણો નથી, ઊંડાપણો નથી, બધી સ્પર્શ ગુણની આઠે પર્યાય છે. ઉમાળું નથી, ખરબચડું નથી, કોઈ પર્યાય સ્પર્શ ગુણની આત્માને નથી. જ્ઞાનને વજન નથી, આ લોકોએ બહુ પ્રયોગ કર્યા છે ભૌતિક વિજ્ઞાનવાદીઓએ. કોઈ પણ જીવતું પ્રાણી મરી જાય ત્યારે એના વજનને નક્કી કરો, જીવતું હોય ત્યારે વજન કેટલું અને જીવતું ન હોય ત્યારે વજન કેટલું, તો એને કાંઈ એમાંથી મળ્યું જ નહીં, હાથમાં કાંઈ ન આવ્યું. કે કોઈ મળતું ભારે થઈ જાય ને કોઈ મળતું હળવું થઈ જાય ને કોઈમાં કાંઈ ફરક ન પડે, ત્રણે ત્રણ રિઝલ્ટ મળે એને.
બરોબર,
તો શું પહેલેથી કર્યું ભાઈ? એક કાચની એવી પેટી બનાવો, કાચનું એવું વાસણ બનાવો કે જેમાંથી હવા ખેંચી લઈને વેક્યુમ કરીને ખાય, એમાં એક પક્ષીને મૂકી દે, જીવતું કોઈ પ્રાણી સસ્તું છે, દેવતું છે, પક્ષી છે, હવા ખેંચી લે એટલે પછી અંદર તો જીવવાનું નથી, પહેલેથી જ કાંટા ઉપર ચડાવી રાખે, કાંટા ઉપર તો પહેલેથી ચડાવી રાખે, જીવતું હોય ત્યારથી હવા ખેંચી લે ત્યારથી જોવે કે જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી કાંટો શું બતાવે છે, અને એના પ્રાણ ઉડી ગયા પછી એને તો કઈ જરૂર નથી દરવાજો હોવાની, હવા હોય તો એને દરવાજો ન હોય તો બહાર નીકળે, આ તો એથી સૂક્ષ્મ છે. હવે જીવતું નથી, કાંટામાં તો કોઈ વખત વધે છે, કોઈ વખત ઘટે છે, તો કોઈ વખત ફેર નથી પડતો. આત્માનું વજન કેટલું નક્કી નથી થતું, પણ વજન હોય તો નક્કી થાય કે ન હોય તો નક્કી થાય. એના ભૌતિક વિજ્ઞાન દરેક પદાર્થને વજન હોય છે, દરેક પદાર્થને પોતાનું વજન હોય, આ એનો પાયાનો સિદ્ધાંત છે. ત્યારે જૈન દર્શન એમ કહે છે કે ચેતન પદાર્થને કોઈ વજન નથી, એનામાં કાંઈ વજન હોતું જ નથી. પછી એ વજનને નક્કી કરવાનો પ્રશ્ન રહેતો નથી, જે નથી એને શું નક્કી કરવું, નથી એમ નક્કી કર. હા, વજન પૂતગોળનું વજન છે, એટલે જીવતો હોય કે ન જીવતો હોય ત્યારે વજનનો ફરક નથી. એનું કારણ આ છે કે કોઈ પૂતગોળો સ્વયં વજનમાં વધી જાય છે તો મળદામાં વજન વધુ દેખાય છે, કોઈ પૂતગોળોમાં સ્વયં વજન ઘટી જાય છે તો મળદું હળવું દેખાય છે. બે બને છે મનુષ્યમાં તો નામે ઉપાડવામાં ઘણાને ખબર પડે છે. તમે આનું આટલું બધું વજન ક્યાંથી, કે મરી ગયા પછી વજન વધી ગયું છે, કોઈનું વજન ઘટી પણ જાય છે, બે બને છે. ઉપાડનારને ખ્યાલ આવે છે કે આ માણસ જીવતો હતો ત્યારે આવો વજન વાળો નહોતો, ખ્યાલ આવી જાય છે એટલું બધું વજન વધે છે. એટલે એ બધા પૂતગોળના વજન છે, જીવને વજન હોતું નથી. અને જ્ઞાનમાં વિકાર નથી, જ્ઞાનને કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી, અને જ્ઞાનમાં રાગ દ્વેષ મોહ આદિ કોઈ પણ પ્રકારના વિકાર ભાવ છે એનાથી જ્ઞાન ભાવ જુદો છે. જાણનાર પર્યાય અને રાગાદી ભાવ એ બંને જુદી જુદી વાત છે, બે એક ભાવ નથી, બંને જુદા જુદા ભાવ છે. એકનો બીજામાં ત્રણે કાળે અભાવ છે. અજ્ઞાનીના જ્ઞાનમાં પણ રાગાદી ભાવનો અભાવ છે, જણાય છે બંનેને. જ્ઞાનીને પણ એક અંશમાં રાગ થતો જણાય અને અજ્ઞાનીને પણ જણાય, પણ અજ્ઞાની એમ જાણે છે કે મારામાં થાય છે, હું જાણું છું, મારામાં નથી એમ નથી જાણતો, પણ મારામાં છે એમ જાણે છે. આ એની ભૂલ છે. જ્ઞાનમાં કદી કોઈ પણ જાતનો વિકાર હોતો નથી કે થતો નથી, થવાનો કોઈ અવકાશ પણ જ્ઞાનમાં નથી, થઈ શકે એવી કોઈ જગ્યા નથી જ્ઞાનને. કેમ કે જ્ઞાન જ્ઞાન પણ એ મટી જાય, ફીટી જાય તો થાય, જ્ઞાન તો સદાય જ્ઞાન પણ એ રહે છે. અને એ જ્ઞાનની અંદર રાગ થવો કે કોઈ અંશે વિભાવ થવો એવો કોઈ અવકાશ નથી. પોતાના જ્ઞાનને તપાસે તો આ સમજાય એવી વાત છે. અત્યારે પોતાના જ્ઞાનને તપાસે તો એને બરાબર સમજાય એવું છે કે બરાબર છે, જ્ઞાનમાં વિભાવ નથી. જ્ઞાનમાં વિભાવ જણાય ખરો, પણ જ્ઞાનમાં વિભાવ થાય એવું તો ક્યારે બનતું નથી. એ ભ્રમ જો છૂટે કે જ્ઞાનમાં વિભાવ થતો નથી, તો એને એમ અનુભવ થાય, એમ ભાસે કે મારામાં વિભાવ થતો નથી. બરોબર, આવું ભેદ જ્ઞાન અને જ્ઞાનને રાગ વચ્ચેનું થાય. આ ભેદ જ્ઞાન કરાવવા માટે અનેક રીતે શૈલીથી સત્શાસ્ત્રની અંદર વાત કરી છે કે જો ભાઈ તારા જ્ઞાનમાં એટલે તારા સ્વરૂપમાં આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી એમાં વિભાવ નથી. વિભાવ થાય છે, વિભાવ ઘણો થાય છે, ઘણો રાગ વધી જાય છે, તીવ્ર રસે કરીને રાગ કરવામાં આવે છે, એનું એટલું જ કારણ છે કે મારામાં વિભાવ થાય છે એમ પકડી લીધું છે. પણ હું જ્ઞાન સ્વભાવી છું અને રાગાદી મારામાં થતા નથી એમ જો બરાબર ચૈતન્ય જ્ઞાનની જાગૃતિમાં રહે તો એનો વિભાવ તિર્યા વિના રહેશે નહીં, ક્રમશઃ એ વિભાવનો નાશ થશે. જો એને વિભાવ ટાળવો હોય તો પોતે જ્ઞાન સ્વભાવી છે ને મારામાં જ્ઞાનમાં, જ્ઞાનમાં એટલે મારામાં ને મારામાં એટલે જ્ઞાનમાં પોતાની જાતને ભેળવીને વાત છે, વિકાર નથી એવો વિકલ્પ નહીં, પણ પોતાની જાતને ભેળવીને વાત છે, એને વિભાવ મળશે. પહેલું માં સાંભળ્યું એમણે ગુરુદેવ ના પ્રવચનમાં એ સાંભળ્યું કે રાગમાં જ્ઞાનમાં રાગ નથી, રાગ અને જ્ઞાન જુદા છે, રાગ તે જ્ઞાન નથી, જ્ઞાન તે રાગ નથી. પોતે રાગમાં હું 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 પદથી આસ્તિક્ય નામ શ્રદ્ધાને ગ્રહણ કરે છે, અથવા શ્રદ્ધાથી આસ્તિક્ય અસ્તિત્વને ગ્રહણ કરે છે. એ રાગમાં હૈયાતી પકડીને, રાગમાં આત્માપણું માનીને, રાગમાં પોતાપણું માનીને, રાગનું એકત્વ કરીને મિથ્યા ભાવે પરિણમે છે. એનું ફળ અનંત જન્મ મરણ છે. રાગથી જુદો પડે તો એનું અનંત જન્મ મરણનો નાશ થઈ, અને રાગને નાશ કરવાનો પ્રયત્ન એ સિદ્ધપદનો ઉપાય છે. સિદ્ધિ વાત એ છે કે એ સિદ્ધપદનો ઉપાય છે. દેહપદમાં આત્મપદ ભાસે છે, રાગપદમાં આત્મપદ ભાસે છે, નિજપદ ભાસે છે. આ મોટી ભ્રાંતિ છે. જ્ઞાન પ્રગટ છે, જ્ઞાન સાકાર છે, અનુભવ ગોચર છે. એનાથી પોતાના જ્ઞાન પદમાં આસ્તિક્યને ગ્રહણ કરવું, હું 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 ભાવ વડે જ્ઞાનમાં આસ્તિક્યને ગ્રહણ કરવું, બસ આ જ્ઞાનમાં વિકાર નથી એની સિદ્ધિ થશે. નથી તો નથી, પણ પોતે માની બેઠો છે એને અહીંયાથી છૂટું પડવું પડશે.
દેવ શ્રી મંદર ભગવાન નો જય હો, પરમ કૃપા નિધિ કાંતુ.